યોગ્યતાવાળો જીવ અર્થાત વિનયવંત શિષ્ય, એને અંતરમાં સદગુરુ પ્રત્યે મહિમા જાગ્યો છે. કેવો અગાધ મહિમા જાગ્યો છે! ત્યારે જ્યારે આવો અગાધ મહિમા સદગુરુ પ્રત્યે થાય ત્યારે આત્મા પ્રાપ્ત થાય છે. કીધું ને, સીઈંગ ઇઝ બિલીવિંગ. એટલે શું? જે દેખાય તે મનાય, બિલીવ એટલે માનવું, બરાબર ને? તો કે આપણે આત્મજ્ઞાનીને જોઈને આત્માને માનતા થયા છે, કારણ કે આત્મજ્ઞાનીમાં સદગુરુમાં આત્માના દર્શન થાય છે. અને કીધું ને કે એમના દર્શન જો થયા, સદગુરુના દર્શન થયા, તો પરમાત્માના દર્શન, ભગવાનના દર્શન થયા એવું ફીલ. અને સાહેબજીએ કીધું કે આ બે વાત હું આજે આ બે ગાથામાં સાબિત કરીશ કે એને શું થાય છે. એક તો એને આત્મા દેખાય છે, બીજું એને ભગવાનના દર્શન થાય છે. આ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ કરતાં પણ આપણે વધુ ભાગ્યશાળી છે. કેમ? કારણ કે એ સૌથી શ્રીમંત વ્યક્તિ પાસે બધી જ વસ્તુઓ હોય, પણ એ બધી વસ્તુ કેવી છે? ભૌતિક છે. મારી પાસે શું છે? મારી પાસે મને સદગુરુ મળ્યા છે. સદગુરુ એટલે કોણ? મને સાક્ષાત આધ્યાત્મ, સાક્ષાત દિવ્યતા પ્રાપ્ત થઈ છે. એટલે કીધું ને, હી ઇઝ એન એમ્બોડીમેન્ટ ઓફ ડિવિનિટી. એમ્બોડીમેન્ટ એટલે શું? તો કે દિવ્યતાનું મૂર્ત સ્વરૂપ છે. જો દિવ્યતા છે ને એ અમૂર્ત છે, એ ગુણ છે, દેખાય નહીં. પણ સદગુરુ કોણ છે? સાથે બોલશો તો મજા આવશે અને જાગ્રત રહેશો. હા, દિવ્યતાનું મૂર્ત સ્વરૂપ છે, કરુણાનું મૂર્ત સ્વરૂપ છે. શું છે? કરુણાનું મૂર્ત, અને મારા કલ્યાણનું મૂર્ત સ્વરૂપ છે. હી ઇઝ એમ્બોડીમેન્ટ ઓફ ડિવિનિટી, કમ્પેશન એન્ડ ઓસ્પિશિયસનેસ. આ આજનો આપણો વિષય છે. અને એટલે જ આજે જે ગાથા આવશે એમાં બે વખત અહો અહો આવશે, બે વખત. તો એ પહેલું જે છે એ શેના માટે? તો કે એમની દિવ્યતા માટે, કરુણા સિંધુ અપાર. અને બીજો અહો શું? તો કે મારું જે કલ્યાણ કર્યું, ઓસ્પિશિયસનેસ, મારા ઉપર જે ઉપકાર કર્યો એના માટે અહો આવશે. અને એઝ યુઝ્યુઅલ આપણે જોઈએ છે કે ગુરુદેવ ઓલવેઝ લિંક કરી આપે છે આપણને આગલી ગાથા. તો કે 119-123માં શું હતું? કે જે આત્માનું અનુભૂતિ થઈ હતી તે વ્યક્ત કરી. અને એમાં કેવું છે કે ભગવદ્ગીતા જેવું નથી. ભગવદ્ગીતામાં તો કૃષ્ણ હતા અને અર્જુન હતો, ગુરુ હતા અને શિષ્ય હતા. અહીંયા શું છે આત્મસિદ્ધિજીમાં? પરમ ગોપાલદેવ પોતે જ ગુરુ અને પોતે જ શિષ્ય. પણ કેટલું સુંદર રીતે કે આ શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ કથન વડે, શિષ્યના મોડે આપણા પાસે આખું રિવિઝન કરાવી નાખ્યું. આપણું આખી પરાવર્તના થઈ ગઈ. શેની? તો કે 6-6 પદની. આ 5 ગાથાની અંદર 6-6 પદની પરાવર્તના કરી આપી. અને હવે શું આવશે? તો કે હવે આપણે જોઈએ છે કે હવે કૃતજ્ઞતા કઈ રીતે વ્યક્ત કરે છે બાકીની 4 ગાથામાં, બરાબર છે? તો આપણે લિંક જોઈ લઈએ. શ્રી ગુરુ, એ ગાથા 124, શ્રી ગુરુ પ્રત્યે અત્યંત ઉલ્લાસપૂર્વકની કૃતજ્ઞતા જે વ્યક્ત થાય છે. સંબંધ, લિંક. ગાથા 119-123માં પરમ કૃપાવદેવ 6 પદની સમજણનો સાર શિષ્ય પોતાનો સ્વાનુભવ વ્યક્ત કરતો હોય તેવા સ્વરૂપે આપ્યો છે. બીજો પોઈન્ટ, હવે ગાથા 124-127માં સુશિષ્ય ગુરુએ જે કરુણા કરી હતી તે અર્થે તેઓ પ્રતિ અત્યંત ઉલ્લાસપૂર્વક કૃતજ્ઞતાનો ભાવ દર્શાવે છે. તેમાંની પ્રથમ ગાથામાં શિષ્ય કહે છે, શું કહે છે બધા સાથે? અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. અહો અહો શ્રી સદગુરુ, શ્રી એટલે આત્મલક્ષ્મી સંપન્ન, જ્ઞાનલક્ષ્મી કહો, આત્મલક્ષ્મી કહો. કરુણા સિંધુ, સિંધુ એટલે સાગર, કરુણાના સાગર. અપાર, અપાર એટલે અસીમ, જેનો કોઈ પાર નથી. આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. પામર એટલે અધમ જીવ, પામર, મારા જેવા પામર જીવ પર અહો અહો ઉપકાર કર્યો. તો સીન શું છે સાહેબજી? એમ કીધું, સીન શું છે? એટલે જો સાહેબજી કઈ રીતે જુએ છે આત્મસિદ્ધિને, અને આપણે કઈ રીતે જોવાની છે, જાણે ગુરુ શિષ્ય વચ્ચે જે એક પ્રેમ કથા છે અને શું થઈ રહ્યું છે. તો કે શિષ્ય આત્માના આનંદમાં કેવો છે, ડૂબેલો છે. આપણે આગળ જઈએ એની પહેલાં સંક્ષિપ્ત અર્થ જોઈ લઈએ. અહો અહો મહાન શ્રી સદ્ગુરુ, અગાધ કરુણાના સાગર, આ પામર પર હે પ્રભુ આપે અત્યંત ઉપકાર કર્યો છે. તો સીન શું છે, શિષ્યએ શું પ્રાપ્ત કર્યું છે, આત્માનંદ પ્રાપ્ત, આત્મા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અર્થાત આત્માના આનંદમાં એ ડૂબેલો છે. આનંદ કહો, સુખ કહો, શું થાય છે, છલકાઈ રહ્યું છે. કેમ? કારણ કે સ્વાનુભૂતિ થઈ છે, રાઈટ? તો એક શું પ્રાપ્ત થયું છે, બે વસ્તુ પ્રાપ્ત થઈ છે. એમાંથી પહેલી વસ્તુ શું પ્રાપ્ત થઈ છે, તો કે એમને આત્મજ્ઞાન થયું છે, અર્થાત આત્માનો આનંદ પ્રાપ્ત થયો છે. પોઈન્ટ નંબર વન, બરાબર. બીજું શું થયું છે, એક વધુ ભાવ ઉત્પન્ન થાય છે આની સાથે. શેનો? કૃતજ્ઞતાનો ભાવ, ગ્રેટિટ્યૂડ વિથ હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે શું, તો કે એક નમ્રતા, દાસત્વ ભાવ સાથેનો આ એક કૃતજ્ઞતાનો ભાવ ઉત્પન્ન થયો છે. કોના પ્રત્યે? સદગુરુ પ્રત્યે, કારણ કે તેમના થકી આ પ્રાપ્ત થયો છે. હવે જ્યારે આ કૃતજ્ઞતાનો ભાવ ઉત્પન્ન થયો છે ત્યારે શું ઘટના ઘટી છે, તો કે શિષ્યને શબ્દ નથી જડતા. કારણ કે જે શબ્દ એ સિલેક્ટ કરે ને, હા, જેને તો તરત એને થાય કે નહીં આ યોગ્ય નથી. સપોઝ ઉપકાર માટે તીવ્ર ઉપકાર એ વિચારે, તીવ્ર શબ્દ, તો કે તીવ્ર પણ બરોબર નથી. કેમ? કારણ કે આટલા અનંત ઉપકાર થયા છે મારા ઉપર, આવા અત્યંત ઉપકાર થયા છે, તો એને હું તીવ્ર શબ્દ વડે કઈ રીતે મૂકી શકું? એટલે જે કોઈ પણ શબ્દ એ સિલેક્ટ કરે એ એમને યોગ્ય લાગતો નથી, અને શબ્દ જડતા નથી. ગૂગલ કરે કોઈક વાર કે આમ અઘરામાં અઘરો, એક્ઝેક્ટ વર્ડ કહું ફેન્સી માટે, અલંકારિક શબ્દ કોઈ ગોતું, અલંકારિક. પણ દરેક શબ્દ એને એમને કેવો લાગે છે, ઉપકાર સામે લાવે છે કે નહીં આ શબ્દ બરો, આ શબ્દ. અને કોઈ શબ્દ નથી મળતા એટલે એમના મુખમાંથી શું નીકળે છે, હવે અંદરમાં કૃતજ્ઞતા જબરદસ્ત અનુભવાય છે, શબ્દ મળતા નથી એટલે મુખમાંથી શું બે શબ્દ નીકળે છે, વેરી ગુડ. બસ આવી રીતે તમે સામે સામે પ્રતિસાદ આપશો ને તો મને પણ મજા આવશે. હા, અહો અહો એમ કરીને બે શબ્દ નીકળે તો આ શું છે, તો કે આ એક્સક્લેમેશન છે, ઉદ્ગાર છે, ઉદ્ગાર નીકળે છે. તો આવી એ શિષ્ય અનુભૂતિ કરે છે. શું ઈચ્છે છે શિષ્ય? માત્ર ને માત્ર આશીર્વાદ ઈચ્છે છે, કરુણા ઈચ્છે છે, બીજું કાંઈ જોઈતું નથી. આપની દયા દ્રષ્ટિ મારા ઉપર રહો બસ, મને બીજું કાંઈ નથી જોતું. અને કેવું છે કે આ આશીર્વાદથી એનું આખું જીવન શું થાય છે, રૂપાંતરિત થઈ જાય છે. હી રિડીમ્સ હિઝ લાઈફ. રિડીમ એટલે હવે એવું કાર્ય કરે છે કે ક્યારે અધોગતિ થાય નહીં. આવો આવું તે સદગુરુના આશીર્વાદમાં અનુભવે છે. હવે એને ભાવ થાય છે, એમને વંદન કરવાના, એમની પૂજા કરવાના. વેનરેટ એટલે પૂજા કરવાના, જાણે પોતાનો આત્મા હોય. સદગુરુને વંદન કરવા કઈ રીતે, જાણે પોતાનો આત્મા, એટલે પોતાનો આત્મા કેવો લાગતો હતો, કેવો મહિમા હોય, એવો મહિમા સદગુરુ માટે એમને વંદન કરવાનું મન થાય છે. અને એના માટે કોનું દ્રષ્ટાંત આપી દઉં, હનુમાનજીનું, કે હનુમાનજીને નવલખો હાર આપે છે કોક, તો એને તોડી નાખે છે. તો કોઈ પૂછે કે શું કરો છો તમે આ, તો કે હું મારા રામને શોધું છું, અને જો આમાં રામ ન હોય તો આ 9 લાખની મારા કોઈ કિંમત. આવું કંઈક શિષ્ય અનુભવે છે, જાણે સદગુરુમાં પોતાનો આત્મા જોતા હોય. અને એનાથી વિશેષ મને બીજું કાંઈ નથી લાગતું, વિશેષ મહત્વ કંઈ નથી લાગતું. કેમ આવું થાય છે? કારણ કે અગાધ મહિમા અંદરમાં જાગ્યો છે. અને આ મહિમા કેમ આવ્યો છે? કારણ કે અત્યંત ઉપકાર તેને વેદાય છે. જો જેને અંદરમાં અહંકાર હોય ને, કે મારા કારણે મને પ્રાપ્તિ થઈ છે, મારા પુણ્યના કારણે થઈ છે, એને ક્યારેય સદગુરુમાં આવો ભાવ નહીં જાગે. અને આ રીતે આપણને ખબર પડે કે ગુરુદેવ કેટલી આપણને ટિપ્સ આપી રહ્યા છે. હું જ વિચારતો હતો કે આમ આખો આમ પોઝિટિવ ફ્લો ચાલે છે, એમાં સાહેબે આ એક પોઈન્ટ કેમ મૂક્યો હશે, કે જેનામાં અહંકાર છે, કે મારા કારણે થાય છે, જેને પુણ્ય ઉપર ભરોસો છે, એને સદગુરુનો મહિમા આવતો નથી. આપણને આપણો આન્સર મળી જાય, ક્યાંક હું અહીંયા ચૂકું છું. અને કેવું સુંદર કીધું કે જેને મહિમા આવ્યો હોય એ માત્ર ગુરુનું સ્મરણ કરે તો શું થઈ જાય, ખુશી અને ખુમારીથી ભરી જાય. શેનું દ્રષ્ટાંત આપ્યું હતું? હા હા, બેંકમાં પૈસા, બેંકમાં સપોઝ 100 રૂપિયા પડ્યા હોય પોતાના, 3 અબજ પડ્યા હોય, તો એને માત્ર સ્મરણ કરવાથી, એને હજી જોયા નથી, એક એક નોટને જોઈ છે નથી, એ એ પૈસાને સ્પર્શ કર્યો છે, જોયા નથી, સ્પર્શ નથી કર્યો, પણ માત્ર સ્મરણ કરતાં શું થાય છે કે સુખથી ભરાઈ જાય છે, અંદરમાં સલામતીનો અનુભવ કરે છે. એવું જ કાંઈક શિષ્ય એને દર્શનનો આગ્રહ નથી દેતો, પણ માત્ર સ્મરણ કરે છે ત્યાં શું થાય છે, ખુશી અને ખુમારીનો અનુભવ થાય છે. કારણ કે અંતરથી સદગુરુને યાદ કરે છે. તો શિષ્યની યોગ્યતા બરાબર, સદગુરુ બોધ આપે છે 6 પદનો, માર્ગ બતાવે છે, એને જાગૃતિ આપે છે, સ્વરૂપની જાગૃતિ, અને સમાધિ પમાડે છે. કઈ રીતે પમાડે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સાંભળજો. શું સાહેબ જે વાત કરી છે, આપણી જે એક એક દ્રષ્ટિ ખોલી છે કે 3 વસ્તુ છે, પ્રોક્સિમિટી, વાઇબ્રેશન અને ટીચિંગ્સ. પ્રોક્સિમિટી એટલે સત્સમાગમ, વાઇબ્રેશન એટલે આત્મમય સ્પંદનો, અને ટીચિંગ્સ એટલે કે બોધ, વચનામૃત. સાહેબજી આપણું ભૂલ બતાવી કે આપણને માત્ર વચનામૃત, આપણા બોધનો મહિમા છે, પણ સાહેબજીએ કીધું કે કાર્ય સેનાથી થાય છે, સત્સમાગમથી થાય છે. અને માટે શું દ્રષ્ટાંત આપ્યું કે રમણ મહર્ષિ, એમને આખા જીવનમાં હાર્ડલી કંઈક પ્રવચન આપ્યા હશે, બહુ નાનાનો બોધ આપતા, પણ શિષ્યનું કલ્યાણ કઈ રીતે થતું હતું એમનું, તો કે સત્સમાગમથી, એમના નિકટમાં આવતાથી શિષ્યોનું કાર્ય થતું હતું. એટલે અહીંયા શું આખું સાહેબજી હાઇલાઇટ કરવા માગતા હતા કે આ અંતરના દ્વાર જે ખુલે છે સેના, તો કે ધ્યાનના, એ સત્સમાગમના કારણે. મુખ્ય સત્સમાગમ છે, ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે, એમાં એવું જરાય નથી. પણ આપણું જે માન્યતા છે કે બસ માત્ર બોધ, તો કે નહીં, સત્સમાગમ, એમના વાઇબ્રેશન્સ એટલે કે સ્પંદનો, દિવ્ય સ્પંદનો, અને ત્રીજું એમનો બોધ, એમના, આ ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે. મુખ્ય શું છે? સત્સમાગમ, એનાથી અંતરના દ્વાર. એટલે કેવું થાય છે કે ધ્યાન કરવું નથી પડતું, ધ્યાન લાગી જાય છે. અને સાહેબજી એની સામે કીધું કે જો સદગુરુનો મહિમા ન હોય તો 80-80, 90-90 વિપસના કરી હોય, સાધના ભટ્ટી કરી હોય, અને હજુ ક્રોધ જાય નહીં. અને સાહેબ અહીંયા સ્પેસિફાય કર્યું કે ટેકનિક ખોટી નથી, વિપસનાની ટેકનિક ખોટી નથી, પણ પાત્રતા નથી. એટલે સાહેબે કીધું ને, કોઈ પણ સાધના પદ્ધતિ નહીં, પણ યોગ્યતાની ફ્લાઇટ પકડીને પહોંચાય છે. શું જોશે? યોગ્યતારૂપી ફ્લાઇટ. અને શિષ્યને હવે 2 અનુભવ થાય છે, એક આત્માનો અનુભવ અને બીજો અમાપ અને અપાર ઉપકાર વેધાય છે. અમાપ અને અપાર ઉપકાર. હવે સાહેબજી કીધું કે હવે ગાથાની શરૂઆત થાય છે. પણ સાચી વાત છે, ગુરુદેવ આપણને ગાથામાં પ્રવેશ કરાવે એની પહેલાં આપણી કેટલી બધી ક્લેરિટી કરી આપે છે, કેટલી સ્પષ્ટતા કરી આવે છે, ગુરુનો મહિમા શું, ગુરુનો સમાગમ શું કાર્ય કરે છે, અને કઈ રીતે આપણું આત્મકલ્યાણ થાય છે. તો હવે અહીં કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે. કોને? શિષ્યને. એ અનુભવે છે, અનુભવ કરી અને વ્યક્ત કરવાના ભાવ પણ કરે છે. વ્યક્ત કરી ન શકતો એ જુદી વસ્તુ છે, પણ વ્યક્ત કરવાના ભાવ થાય છે. પણ કેમ વ્યક્ત નથી કરી શકતો? સિમ્પલ, એક એની બુદ્ધિ છે ને, એ મૂલ્યાંકન નથી કરી શકતી, એનાલાઇઝ નથી કરી શકતી, જે કૃપા થઈ છે ને. બીજું, શબ્દો જે છે એ અભિવ્યક્ત નથી કરી શકતા, આ એની ઓલી છે. અને શું નીકળે છે? માત્ર એક્સક્લેમેશન, અર્થાત હર્ષ ઉલ્લાસથી એને ઉદ્ગાર નીકળે છે. કયા ઉદ્ગાર નીકળે છે? બધા સાથે અહો અહો એવા ઉદ્ગાર. એને સાહેબે કીધું ને કે તમે અહો કહો, કે વાહ કહો, કે વાહે ગુરુ કરો. એ વાહે ગુરુમાં પણ વાહે શું છે? તો કે આ જે ઉપકાર વેધાયેલો છે ને, એ પ્રગટ થાય છે. તો શબ્દ મળે નહીં, એને સાહેબે કીધું ને, આ છોકરાઓની વાત કરતા હતા, એટલે એ લોકો જે એક્સપિરિયન્સ કરતા હોય કે હિબ્રુમાં કોઈક વાર કોઈક એવું ડ્રિંક પીએ, કંઈક આ કોલ્ડ ડ્રિંક્સ ને બધું જે હોય છે, તો એને એકદમ જુદો સ્વાદ લાગે, તો એના પાસે કોઈ શબ્દ ન હોય, પણ આમ નીકળે શું કે આ વાહ બહુ સરસ છે એમ કરીને. વાવ વાવ, એક્ઝેક્ટલી, આ તમને બરાબર યાદ રહ્યું છે. હા, વાવ નીકળે છે મૂળામાંથી. અને સાહેબ કીધું કે બધું એક જ છે, વાવ કહો, અહો કહો, વાહ કહો, વાહે કહો, અંતે શું છે, એક્સક્લેમેશન. એ જે આમ હર્ષોલ્લાસ જે થયો છે, જે અદ્ભુત વસ્તુ જે અનુભવી છે, એ એક્સક્લેમેશન રૂપે એ બહાર નીકળે છે. અને આ સાહેબે અહો ઉપરથી જે વાત કરી, આપણે તો ખરેખર આવું કૃપાવદેવના હૃદયની અંદર શું છે આ અહો શબ્દ મૂકતા, એ તો એક સદગુરુ જ આપણને બતાવી શકે. કઈ રીતે? તો વાત કરી કે ઉત્તરાધીન સૂત્રની અંદર શેની વાત આવે છે, તો કે અનાથી મુનિની વાત આવે છે. અને જ્યારે શ્રેણીક રાજા એમને પ્રથમવાર જુએ છે, ક્યાં? તો કે ઉદ્યાનમાં. શું કરતા હોય છે અનાથી મુનિ? તો કે ધ્યાનમાં બેઠા છે, વૃક્ષ નીચે બેઠા છે. અને એ જે દ્રશ્ય જોઈ અને જે મુખમાંથી નીકળે છે, હા, તો એ આખી જે ગાથા હતી એમાં અહો અહો કેટલી વખત આવે છે? તો કે અહો આપનું રૂપ, અહો આપના ગુણો, અહો આપની અસંગ દશા, અહો આપનો ક્ષમાભાવ. અને સાહેબ જે શું પ્રૂવ કર્યું આના ઉપરથી? તો કે પરમ કૃપાઉદેવના હૃદયની અંદર ઉત્તરાધ્યાન સૂત્રનો જે સાર હતો તે અંદર પડ્યો હતો, એ અહીં બહાર નીકળ્યો. અને કેવું સરસ કીધું સાહેબે કે પરમશ્રુતપણું. પરમશ્રુત એટલે શું? શ્રુત જે છે એનો સાર હૃદયની અંદર હોવો. પરમ કૃપાદેવ હેડ એબ્ઝોર્બ્ડ ઉત્તરાધ્યાન સૂત્ર. એબ્ઝોર્બ એટલે આત્મસાત કરેલું હતું, પી ગયા હતા. અને એનો જે ભાવ હતો એ અહીં આત્મસિદ્ધિમાં બહાર નીકળ્યો. કયા શબ્દ રૂપે? અહો અહો રૂપે. બોલી લો એક વખત પાછું. અરે કામ થઈ હશે આપણું, અહો અહો કરતા કરતા આપણું કામ. અહો અહો શું? અહો અહો શ્રી સદગુરુ. તો આવું અહો અહોનો ભાવ નીકળો પરમ કૃપાઉદેવના હૃદયમાં, શાસ્ત્રનો સાર અને એની સાથે પોતાનો એક્સપિરિયન્સ, આ બે મળી અને આ બહાર આવે છે. કોઈ અદ્ભુત આપણે જોઈએ ને દ્રશ્ય, કંઈક માર્વેલસ, તો શું થાય છે? બુદ્ધિ એનું એનાલિસિસ નથી, મૂલ્યાંકન નથી કરી શકતું. શબ્દો એ અભિવ્યક્ત નથી કરી શકતા, એક્સપ્રેસ નથી કરી શકતા. નહીં એનાલાઇઝ, નહીં એક્સપ્રેસ. અને શું નીકળે છે? ઉદ્ગાર નીકળે છે. કયા ઉદ્ગાર નીકળે છે? તો કે અહો અહો. પણ આ બે શબ્દ શું સાબિત કરે છે? કે શિષ્યના અંતરમાં કેવો આદરભાવ છે, કેવો સન્માન છે સદગુરુ પ્રત્યે, કેવી ભક્તિ એ શિષ્ય અનુભવતો હશે. એ આગળ બોલી જ નથી શકતો, માત્ર અહો અહો એ જ નીકળે છે. અને શું બતાવે છે? એક વાત નક્કી બતાવે છે કે શિષ્યને અંતરમાં એક ઊંડી અનુભૂતિ થઈ છે, એ અનુભૂતિ શબ્દ વડે એ વ્યક્ત કરી શકતા નથી. બરાબર? એટલે જ કોઈક મહાન, કોઈક દિવ્ય કંઈક નિરખ્યું હોય, ઓબ્ઝર્વ કર્યું હોય અને એનાથી આપણે એકદમ અત્યંત પ્રભાવિત થયા હોય, તો એ પ્રક્રિયાનું વર્ણન થતું નથી. તો હવે આપણે જોઈએ ફર્સ્ટ લાઈન. ફર્સ્ટ લાઈનમાં શું આવે છે? અહો અહો શ્રી સદ ગુરુ. શ્રી વર્ડ યુઝ કર્યો છે. શ્રી એટલે, શ્રી એટલે લક્ષ્મી, ધન. કયા ધનની વાત કરે છે? ધન. શ્રી એટલે ધન. શ્રી એટલે આમ એનો મતલબ ધન થાય છે. અહીં શ્રી એટલે શું? આત્મધન, જ્ઞાન ધન, વેલ્થ. વેલ્થ કહીએ ને, ધન એટલે વેલ્થ. કયું ધન છે મારા સદગુરુ પાસે? જ્ઞાનનું ધન, સેલ્ફ એક્સપિરિયન્સ, અનુભૂતિનું ધન. બીજો શબ્દ કરુણા સિંધુ. સિંધુ એટલે સાગર, કરુણા એટલે કમ્પેશન, કરુણાના સાગર, દયાના સાગર છો. અને પાછું કેવું છે? અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર. અપાર એટલે શું? બાઉન્ડલેસ, લિમિટલેસ, ઇમેન્સ, અપાર, પાર વિનાનું. તો કે પ્રભુ આપની શક્તિ શેની? તો કે જ્ઞાનની શક્તિ, કરુણાની શક્તિ. કેવી છે? તો કે અપાર છે. શું કહે છે? ઓ સદગુરુદેવ, તમે સાગર જેવા છો, તમારી કરુણા સાગર જેવી છે. જેમ સાગરની ઊંડાઈ અને સાગરની પહોળાઈ માપી ન શકાય, એવી જ આપની કરુણા છે. અને એ મેં અનુભવી છે, એમ શિષ્ય કહે છે. અને સાહેબે કીધું કે આ સાગરનું દ્રષ્ટાંત કેમ આપ્યું? એમણે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો કે પેસિફિક ઓશનના દરિયા કિનારે ક્યારેક ગયા હોય અને આમ જુએ આપણે આમ કે આમ સાગરનો ક્યાંય અંત ન દેખાય, એટલે આપની કરુણા કેવી છે? અંત વિના. સાહેબ વાત કરી કે પ્લેનમાં જતા હોય અને જ્યારે આપણે કોઈ ઓશન ઉપરથી જતા હોય, સાગર ઉપરથી જતા હોય અને આપણે આમ બારી માર બહાર જોઈએ તો આપણને ક્યાંય સુધી કંઈ એનો અંત જ ન દેખાય, ત્યારે જ શું થાય? સાહેબજીએ શું કીધું કે આવું જ મારા પરમ કૃપાઉદેવનો હૃદય છે, કરુણાની કોઈ અંત નથી, કરુણાનો કોઈ અંત નથી, કરુણાથી ભરેલું આ હૃદય છે. કેવા છે સદગુરુ? તો કે નિષ્કારણ કરુણાના મૂર્તિ છે, પર્સોનિફિકેશન ઓફ કમ્પેશન, કરુણાનું મૂર્તિ છે. અગેન આપણે કીધું ને કરુણા જોઈ ન શકાય, એબસ્ટ્રેક્ટ છે, પણ કરુણા મૂર્તિ સદગુરુને આપણે જોઈ શકાય છે. અને કેવી છે? તો કે બાઉન્ડલેસ ઓશન જેવી. એટલે સાહેબજીએ કીધું ને કે હવે બધા મેપ્સ આવ્યા, પણ પહેલાંના કાળની અંદર આવું મેપ્સ જેવું કાંઈ હતું નહીં. અને ત્યારે જ્યારે લોકો નીકળતા વાહન લઈને તો એમને ખબર જ નથી કે ક્યાં ક્યારે અંત આવશે, એવું કંઈક શિષ્ય અહીં અનુભવે છે. આપની કરુણાનો કોઈ પાર નથી. અને આ જે કરુણાનો પાર આ ચાર ગાથાની અંદર છે, એટલે સાહેબે કીધું ને કે કેવી કરુણા છે કે હું હજાર ગુના કરું, હજાર દોષ કરું, છતાં મને માફ કરે છે, મને છોડતા નથી. અને આ તો આપણે બધા અનુભવ કરતા હશું કે નહીં, કેટલા દોષ આપણે કર્યા છે છતાં પણ એમને એમની કરુણા ક્યારેય રોકી નથી. આ પામરને સંભાળે છે, આપણો હાથ પકડીને આપણને સંભાળ્યો છે, બરાબર છે કે નહીં? આપણને બોધ પ્રદાન કરે છે, કલાકો સુધી આપણને આત્માનો મહિમા આવે એટલે બોધ પ્રદાન કરે છે. અને આપણામાં કોઈ યોગ્યતા નથી, પાત્રતા, છતાં પણ રહસ્યો ઉદ્ઘાટિત કરે છે. અને એટલું જ નહીં, સત્પુરુષાર્થમાં આપણામાં એક ઉત્સાહ જગાડે છે સત્પુરુષાર્થ માટે. તો આવા સદગુરુ માત્ર સત્પુરુષ જગાડે છે, સત્પુરુષાર્થ નહીં પણ સત્પુરુષાર્થ જગાડી અને આત્મજ્ઞાન પમાડે છે ત્યાં સુધી એવું તેમની કરુણા અટકતી નથી. એટલે કીધું ને સાહેબે, જો સાહેબજી ઘણી વસ્તુ આપણી સાથે શેર કરતા હોય છે, શેના માટે કરતા હોય છે? કે આપણે અહીંયા જ વાત આવી કે નહીં, આપણને ઉત્સાહિત કરે, પ્રોત્સાહિત કરે. સાહેબજીએ શું કીધું? આ ચાર ગાથા હજાર હજાર વખત ફેરવી છે. અને અહીંયા આપણે અહો અહો બોલવું હોય તો હજી એમ બે વખત કોકે કેવું પડે કે જરા બોલો ને, પ્લીઝ જરા બોલો ને, અહો બોલો ને, એ જ્યારે બોલવાનું હોય તો જ્યારે પોઈન્ટ આવે હવે મારે કેવું ન પડે તમને, રાઈટ? હા. અને સાહેબે શું કીધું? 108 વખત ચૈત્યવંદન, 108 વખત ક્ષમપના, એક બે વખત ક્ષમપના બોલી દે નહીં, એનો ભાવ અંદરમાં રટણ થવું જોઈએ, ધૂન લાગવી જોઈએ ક્ષમાપનાની ધૂન. આવું કંઈક સાહેબે આપણી સાથે શેર કર્યું હતું. આમ શું થાય? તો કે એટલા પરમ ઉપાવદે યાદ આવે, મજા આવી જાય, આમ જાણે અશ્રુની ધારા, કે આટલું કર્યા છતાં એવું લાગે કે હજુ કેટલા ઉપકાર કહેવાના બાકી રહી ગયા. હવે જ્યારે જ્યારે આપણને સદગુરુ આવું શેર કરે ને, આપણે ટપકાવી લેવું, તરત આપણે આપણા જીવનમાં એને આપણે ઉતારીએ, બરાબર ને? તો માત્ર ને માત્ર ઉપકાર જ કર્યો છે. અને કેવો ઉપકાર? મારા પરિભ્રમણનો અંત આવી દીધો, પરિભ્રમણનો અંત, અનંતકાળનું જે દુઃખ હતું એનું અંત આવી દીધો, એવો ઉપકાર, એવી કરુણા તેઓ શ્રીએ મારા ઉપર કરી છે. અને હવે શું નેક્સ્ટ લાઈનમાં શું આવે? બીજી લાઈનમાં, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આ પામર પર પ્રભુ કોણ બોલે છે? આ શિષ્ય જેને હજી હમણાં આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, આત્મજ્ઞાન પામેલો શિષ્ય કહે છે આ પામર પર પ્રભુ કર્યો. સાહેબ કે કેવી આપણામાં તો કેવી છે, અહંકાર કેવો છે આપણને, આપણને આપણી પામરતા લાગતી નથી. અને અહીંયા આત્મજ્ઞાન પામ્યા છે અને શું કહે છે કે હું પામર છું, હું અધમ છું, મારામાં કોઈ ગુણ નથી, એવું એ ફીલ કરે. પણ અહીં સુધી પહોંચાડવામાં માત્ર ને માત્ર કોણ હતું? સદગુરુ. હવે એમના માટે કયો શબ્દ યુઝ થાય છે? આ પામર પર પ્રભુ કર્યો. હવે ગુરુની જગ્યાએ શું શબ્દ આવી ગયો? પ્રભુ, કારણ કે હવે એને પ્રભુ અને ગુરુમાં કોઈ ભેદ લાગતો જ નથી. હવે પછી ગુરુ માટે શબ્દ સુયુસ થશે, માત્ર ને માત્ર પ્રભુ 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 એમ શબ્દ. આ એક કથા છે, એક એવા જીવની કથા છે જેના અંદરમાં ભક્તિ જાગી છે, વિનય જાગ્યો છે, પ્રેમ શ્રદ્ધા અને સાથે દીનતા પણ છે. ભક્તિ છે એટલે પ્રભુ કહે છે, અને દીનતા છે એટલે પોતાને પામર ગણે છે. સાહેબજી પોતાની વાત કરી હતી કે પ્રથમ વાર પરમકૃપાઉદયનો યોગ થયો, પછી થોડા મહિનામાં જ પરમકૃપાઉદયનો બોધ પ્રાપ્ત થયો, અને બોધ પ્રાપ્ત થતાં જ સાહેબજીએ પરમકૃપાઉદયને પ્રભુ પ્રભુ તરીકે સંબોધવાનું શરૂ કર્યું. જો કોઈ બીજો વ્યક્તિ હોય જે પરમકૃપાઉદય પરિચિત ન હોય તો પરમકૃપાઉદય યુઝ કરતા, અને ક્યાંક લેખન કે એવું કંઈક કરવું હોય તો શ્રીમદજી યુઝ કરું. પણ સાહેબ કીધું શ્રીમદજી શબ્દ તો બુદ્ધિમાંથી આવતો હતો, પરમકૃપાઉદેવ જે છે એ શબ્દ પ્રેમમાંથી આવે છે, અને પ્રભુ શબ્દ જે છે એ શ્રદ્ધામાંથી આવે છે. આ શું અદ્ભુત વાત કરી. પછી સાહેબજીએ કીધું કે મારી આ લાગણીશીલતા તો નથી ને, અને પછી સાહેબજી કીધું કે આત્મસિદ્ધિમાં પ્રૂવ થઈ ગયું. શું ગુરુને શું કીધું? આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. એટલે શિષ્ય માટે ગુરુ અને પ્રભુ એ જુદું પદ છે જ નહીં, એક જ છે. આવું વાત. અને પછી સાહેબ અહીંયા સમજાયું કે કેવું છે કે રાક્ષસી મન દર્શનમાં બધી રમત રમશે, ક્યારેક ગુરુ પાસે ક્યારેક ભગવાન પાસે. હા, ગુરુ પાસે માનપાન મળે નહીં, હા, અને કંઈક દોષ બતાવે તો ભગવાન પાસે જવું છે. પછી ભગવાન પાસે જાય અને પછી કંઈક અનુભૂતિ થાય નહીં, શુષ્કતા લાગે, એટલે પછી પાછું ગુરુ પાસે આવવું હોય. એટલે કે આવું જે કરે આ દર્શન મોહ નચાવી રહ્યો છે, દર્શન મોહ નચાવી રહ્યો છે. કીધું ને કે એક ઠેકાણે નહીં રહેવા દે, ગુરુ પાસે ક્યારેક ભગવાન પાસે ક્યારેક ગુરુ પાસે. કીધું ને પણ શિષ્ય માટે બે પદ છે જ નહીં, એક જ છે, ગુરુ એટલે પ્રભુ, એક જ પદ. અને સાહેબજી અહીંયા કેવું સુંદર સમજાવ્યું, શિષ્ય માટે ગુરુ ઇઝ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ એટલે મર્સીનું પેટિશન, એટલે જો કંઈ પણ માફી માગવી, કાંઈ પણ જોઈતું હોય તો માત્ર ને માત્ર ગુરુ, એ સિવાય બીજું કોઈ નહીં. અને કેવો અદ્ભુત દ્રષ્ટાંત આપ્યો, કેવી ટ્રેનિંગ નિમિજીની સાહેબજી કરી રહ્યા છે. અને મેં વાત કરી કે બે વખત એમને પડી ચોઈણા થઈને કેવી સુંદર વાત કીધી કે એક વખત ક્યારે તો કે જ્યારે વિવેક ચૂકી ગયા, બધી જગ્યાએ ગુરુદેવની કૃપા કરો તો ગુરુદેવ કીધું નહીં ચાલે, પહેલાં માત્ર પરમકૃપાઉદય આવવા જોઈએ સૌથી પ્રથમ. બસ સાહેબે કીધું તમે લોકો જો છો, હવે પહેલાં એ પરમકૃપાઉદયની વાત કરે છે ને પછી ગુરુદેવની વાત કરે, તો એક આના માટે. અને બીજું શેના માટે? તો કે એક વાત એમની પરીક્ષા કરતા હતા, અહીંયા નખ દબાવે અને ખૂબ વેદના થઈ, તો નેમીજીએ આંખ બંધ કરીએ, સાહેબજી પૂછ્યું શું કરે છે તું? તો કે હું પરમકૃપાઉદય પાસે શક્તિ માગું છું. બીજી પછી અને ત્યારે શું કે અહીંયા તું સિદ્ધાંત ચૂકી, પહેલાંમાં વિવેક ચૂકી ગયો હતો, પહેલાંમાં પરમકૃપાઉદયને યાદ ન કર્યું એટલા માટે પડી હતી, અને હવે આ વિવેક ચૂકી ગયો. કેમ? કારણ કે તારી ભક્તિ વ્યભિચારી ભક્તિ ન હોવી જોઈએ. સુખ પણ મારા ગુરુ પાસેથી, સુખમાં પણ ગુરુને યાદ કરું, દુઃખમાં પણ ગુરુને યાદ કરું, ગુરુ સિવાય બીજે ક્યાંય ન જવું. આ અદ્ભુત જે વાત કરી સાહેબે કે જો તું આવું કરે, ક્યારેક અહીંયા ને ક્યારેક ત્યાં આ દર્શનમાં નચાવી રહ્યું છે, ગુરુને છેતરી રહ્યો છે. શું અદ્ભુત વાત કરી સાહેબજી. અને આ કેવું? તો કે સાહેબ નેમીજી કહેતા હતા ને કે મારા ઉપર જે કાર્ય થયું છે, આ તો છોકરાને તમે કંઈ કરતા જ નથી. સાહેબ કે તને હાઈએસ્ટ લેવલ ઓફ ટ્રેનિંગ હું આપું છું, એટલા માટે કે તારી શ્રદ્ધા પણ દ્રઢ છે, તારી ભક્તિ પણ દ્રઢ છે, હું તારા ઉપર કામ. અને સાહેબે જે વાત કીધી કે હું એવો પુરુષાર્થ કરવા માગું છું કે તારું એક ભવ પણ બાકી ન રહે. આ કરુણા સિંધુ અપાર, નિષ્કારણ કરુણા, કાંઈ જોતું નથી. એટલે શિષ્ય અહીંયા કેવો છે? તો કે પોતાને પામર ગણે છે. કેવો પામર? તો કે હું અયોગ્ય છું, નકામો છું, મારામાં કોઈ ગુણ નથી. પણ આવું ક્યારે નીકળી શકે? જ્યારે પોતામાં એ લઘુત્વ ભાવ અનુભવતો હોય તો. અર્થાત જ્યારે એ શિષ્યમાં અહંકાર નથી, અહંકાર સાવ નીકળી ગયો છે આત્માથી, ત્યારે જ પોતાને તે અધમા અધમ અને ગરીબ કહી શકે. એટલે અહીંયા કહે છે ને, અને હવે જે વાત સાહેબે કીધી કે કેવું શિષ્ય કહે છે કે ઓ ગુરુદેવ, હું પામર નકામો, છતાં આપ મારું કેટલું ધ્યાન રાખો છો. આપણે બધા અનુભવીએ છીએ કે નહીં? હા, મારા ઉપર ટ્રેનિંગ કરવાની તમે તૈયારી બતાવી, કોઈ સ્વાર્થ નહીં રાખ્યો એની અંદર, બસ માત્ર હું મોક્ષ પામું એના માટે બધી તકલીફ વેઠીને મારા જેવા અપાત્ર જીવ પર કામ કર્યું છે. તકલીફ તો વેઠવી જ પડે ને, કારણ કે આપણે કેવા છીએ આપણને ખબર છે. કેવું સુંદર વાત કરી, બધી તકલીફ વેઠીને મારા જેવા અપાત્ર જીવ ઉપર આપ કામ કરો છો. ઓ ગુરુદેવ, પાછું કહે છે, ઓ ગુરુદેવ હું છેલ્લા પગથિયે છું, છેલ્લા પગથિયે, હજી તો સીડી ચડ્યો પણ નથી, અર્થાત હું અધમા અધમ છું, દોષોથી ભરેલો છું, અવગુણથી ભરેલો છું, અને સંસારના બંધનોમાં હું આસક્ત છું. સાહેબે કીધું ને કે આંખ બંધ કરીને ધ્યાન કરું છું તો મારા પરિવારની, મારા છોકરીઓની, મારા પરિવારની ચિંતાઓ થાય, મને આપ યાદ પણ નથી આવતા, અને છતાં પણ તમે મારો હાથ પકડો છો, અને શું કરો છો કે હું જ્યાં અટકેલો હોઉં ત્યાંથી તમે મને ઉચકી લો છો, મને સંસારની માયામાંથી બહાર કાઢો છો. એના માટે શું સુંદર ઉપમા આપી, શેમાં બેસાડો છો, લિફ્ટમાં બેસાડો છો, લિફ્ટમાં બેસા કાંઈ કરવાનું નહીં બોલો, અને આપણને ઉપર લઈ જાય. એ રીતે આપણે લિફ્ટમાં બેસાડીને મને ક્યાં સુધી પહોંચ, હું ક્યાં હતો, સૌથી નીચલી પાયરી પર હતો, છે કે નહીં, અને મને ક્યાં પહોંચાડ્યો, તો કે આત્મજ્ઞાન પર પહોંચાડી દીધો. આવી લિફ્ટ મને આપી, ક્યાંથી ક્યાં, પામરતામાંથી પ્રભુતામાં મને પહોંચાડ્યો. વોટ આઈ વોઝ એન્ડ વોટ આઈ એમ, ત્યારે ભાન થાય છે આપણને કે આપણા ઉપર કેવો અનંતો ઉપકાર શ્રી સદગુરુએ કર્યો છે. તો આ ઉપરથી શું નીકળે છે, આ પામર પર પ્રભુ કર્યો, હવે હવે પાછળને શબ્દ નથી મળતા, એટલે શું નીકળે છે મૂળમાંથી, અહો અહો ઉપકાર. આ રીતે પેલું જે હતું એ એમની દશા માટે હતું, અહો અહો, બીજું જે અહો અહો છે એ એમના ઉપકાર માટે છે. તો આવો ઉપકાર આપણે સૌ વેધી રહ્યા છે, હા કે ના, તો એનું ગાન કરીએ આપણે. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.